પુનર્નિયમનું પુસ્તક અધ્યાય 21. જે દેશ યહોવા તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે તેમાં જો કોની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેણે કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય, તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસના નગરોનું અંતર માપી જુએ અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળામાંથી એક વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય, અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળા એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય ત્યાં લાવે અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે. અને યાજકો એટલે લેવીના દીકરાઓ પાસે આવે, કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય. ત્યારબાદ તે નગરના વડીલો કે જેવો પેલી લાશની સૌથી નજીક રહે છે તેવો ખીણમાં ગરદન ભાંગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે અને તેઓ એમ કહે કે અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી. હે યહોવા, તમારા ઇઝરાયેલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો અને તમારા ઇઝરાયેલી લોકો મધ્યે નિર્દોષના ખૂનના દોષમાંથી તેમને મુક્ત કરો અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે. આ રીતે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું. જ્યારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવા તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઈચ્છા રાખે, તો તેને તારે ઘરે લઈ આવવી અને તે પોતાનું માથું મૂંડાવે અને તે પોતાના નખ કપાવે અને તે પોતાની બંદીવાન અવસ્થાનું વસ્ત્ર બદલી નાખે અને તે તારા ઘરમાં રહે અને એક માસ સુધી તેના માતા પિતા માટે શોક કરે. પછી તમારે તેની પાસે જવું અને તમે તેના પતિ થાઓ અને તે તમારી પત્ની થાય. પછી એમ થાય કે જ્યારે તે તમને ન ગમે તો તમારે તેને તે ચાહે ત્યાં જવા દેવી, પરંતુ તમારે પૈસા લઈ તેને વેચવી નહીં, તેમજ ગુલામ તરીકે તારે તેની સાથે વર્તવું નહીં, કારણ કે તમે તેની આબરૂ લીધી છે. જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી, અને તે બંનેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જ્યેષ્ઠ હોય, પછી તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જ્યેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જ્યેષ્ઠ દીકરો ગણવો નહીં, પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જ્યેષ્ઠ તરીકે માન્ય રાખે, કારણ તે તેનું પ્રથમ ફળ છે અને જ્યેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે. જો કોઈ પુરુષને જિદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતા પિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તે તેમને ગણકારતો ન હોય, તો તેના માતા પિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે અને તેઓ તે નગરના વડીલોને કહે કે આ અમારો દીકરો જિદ્દી અને બળવાખોર છે, તે અમારું કહ્યું માનતો નથી, તે લાલચુ અને મદ્યપાન કરનારો છે. પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયેલીઓ તે સાંભળશે અને બીશે. જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય, તો તમે તેને ઝાડ પર લટકાવો, તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહીં.